कर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीघनश्यामाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः।
त्याग स्वामी नमो।
गुरुजी काल प्रथम आवीने मनने वात करी थी। प्रथम तो आपने एनामां आपणुं प्रतिबिंब देखाय छे, आपणा दोष क्यां देखाय छे, एटले आपणे एने मुक्त नथी मानता। ગોપાલન સ્વામીની વાત કરી હતી ગુરુજી, કે સ્વામી એની વાત હું કીધું છે કે અક્ષરધામના મુક્તમાં પણ સ્વભાવ હોય છે, મહારાજે ત્યાં કોમ્પ્રોમાઇઝ કરી રાખ્યા છે, એટલે એવી રીતે પણ મુક્ત માની શકાય છે।
પછી ગુરુજી ભજન સ્વામીની વાત કરી હતી કે ભજન સ્વામીને એકમાં બુદ્ધિ વધતી રહે તો પછી એને ભગવદ્ બુદ્ધિ કરવા માટે થઈ ત્યાં ભગવાન થયેલા, અને એમ વિચાર કર્યો મારી પરીક્ષા કરવા માટે થઈ અને ભગવાન ત્યાં આવું કરે છે અને મારી પરીક્ષા લે છે, પછી ભગવાન ધાર્યા તો મુક્ત બધી થઈ ગઈ।
ચતુર્ભુજ
સઠ્ઠો ગુરુજી વાત કરી હતી કે ગોપાલ સ્વામીની વાતોમાં આવશે કે અક્ષરધામમાં મુક્તો છે ને અમુક પ્રકૃતિ છે, તો ભગવાનનું રાજ્ય છે ત્યાં અને ભગવાનની સત્તા છે, એટલે બધાની પ્રકૃતિને પોતે દાબી રાખે છે, જો અહીંયા અવતાર લઈને આવે તો એ અહીં પ્રકૃતિ પ્રમાણે વર્તે।
એટલે મોહન ભૂતિયાને
ગુરુજીએ વાત કરી હતી કે નામ રાખવા માટે કોઈ નિશાળ બંધાવે, મંદિર બંધાવે, પણ એ અમર નથી રહેતું। અમર તો એક મોટા પુરુષનો રાજીપો હોય તો અમર રહેશે।
સાબર પૂર પહેલું તરંગ ચોથું આજ વાંચીએ છીએ, તારીખ હોળ 6/11 ગુરુવારે જેઠવદ પડ્યો 2067નો। હવે આયુ જાજુ રહ્યું નથી, જીવ જો દેહમાંથી ઉખડીને મૂર્તિમાં વળગે તો બહુ સારું થાય આ જીવનું, બાકી આ દેહ તો અચાનક દગો દેશે 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 ભાંભરીને આમાંથી નીકળી જવું પડશે। એના કરતાં પ્રભુના પ્રેમમાં પાગલ થઈને ભગવાનમાં ખેંચાઈ જવું એ હોટ દરજ્જે શ્રેષ્ઠ છે। મોત તો માથે ઝલુંબીને ઊભું સમજ્યા, હવે પીળા પાંદને કોઈ ગાફલાય પોસાય નહીં। તમે બધા મોટા ભાગના પીળા પાંદ થઈ ગયા છો, જો તમારે ભગવાનને પામી જવું હોય તો આ કથાને તમારે અતિ એકાગ્ર ચિત્તે સાંભળવી, અને અતિ એકાગ્ર ચિત્તે સાંભળીએ તો જ યાદ રહે, નહીતર યાદ ન રહે। અતિ પ્રેમથી, અતિ ઉત્સાહથી, અતિ એકાગ્રતાથી આ મને મળે જ ક્યાંથી, આમ ખ્યાંય જઈને કથા સાંભળવી, સમજા? શ્રીજી મહારાજ કથા સાંભળતા ત્યારે આમ વક્તા તરફ ખહતા જતા, એને ખબર નહોતી રહેતી, આમ આઘા બેઠા હોય ને, એટલે કથા કરતો હોય ને આમના આમના આમ ખ્યાતા જાય, એવા રસપૂર્વક મહારાજ કથા સાંભળતા હતા, એણે આપણને શીખવાડ્યું। કોઈ સંત કીર્તન ગાતા હોય ને તો એને કોઈ તણાતા જતા, ગાનારા ને ભટકાઈ જતા, બોલો કેટલું ખેંચાણ હશે, કેટલી એકાગ્રતા હશે, કેટલી શ્રદ્ધાના ભાવથી તન્મય થઈને મહારાજ કથા કીર્તન સાંભળતા આપણને એણે કરી બતાવ્યું, પછી કહ્યું કે આમ કથા કીર્તન સંભળાય એમ, તો આપણે તો કાંઈ આમાંથી લેતા નથી, આપણું શું થશે? અરે રે, આપણા ઉપર તો છે ને દુનિયા શોક કરશે હો, હે ડોશું સાતીએ થપાટા મારીને આપણા નામ ઉપર રોશે કે ભાગ્યએ મનુષ્ય દેહ બગાડી નાખ્યો, પણ હજી આપણી પાસે અવસર છે ચેતવાનો, હજી ચેતવાનું ટાણું છે, હજી હાવ બુડી નથી ગયા, માટે સમજીને આયુષનો સેલો કટકો હાવ પ્રભુ પુરાયણ કરી નાખીએ તો સારું. બહુ જન્મ લીધા છે પણ આવું તો ક્યારેય સાનુકૂળ પડ્યું નથી. સમજાણું, આવો સંતોનો માહોલ કોઈ દી મળ્યો નથી, આવું કહેનારા અને વઢનારા કોઈ મળ્યા નથી. હાલ તો શ્રીજી મહારાજ આપણી માથે અનરાધાર ઢળ્યા, તે ભગવાન પામી જવાય એવી રીતનું બધું એણે હાવ મફતમાં આપ્યું છે. પણ આપણે મફતમાં મળ્યું છે ને એટલે એનો ઉપયોગ કરતા નથી અને વસ્તુ હાવ પડી છે. હમણે એક દિવસનું 10,000 ભાડું કરીને જો વસ્તુ લાવ્યા હોય ને તો આખો દી વાપરીએ અને કા તરત પાછી દઈ આવીએ. પણ મફતમાં માગી લાવ્યા હોય ને તો આખો દી પડી રહે ને તોય પેટમાં કાંઈ પાણી હલે નહીં. કેમ જે મફત મળી છે ને એમાં મનુષ્ય દેહ ને આ સત્સંગ ને આ બુદ્ધિ ને આંખ્યું ને ઇન્દ્રિયો ને અંતકરણ ને બધું મફત મળ્યું છે એટલે આનો ઉપયોગ કર્યા વગરનું પડ્યું રહે છે ને કોઈ પેટમાં પાણી હલતું નથી. ધિક્કાર છે આપણા જ્ઞાનને સમજણને, હાવ બોઘા જેવા ગુડાણા છીએ. કેવા મળ્યા છે, કોણ મળ્યા છે, આહા શી આ વાત છે એવો કોઈ મહિમા થયો નહીં. કાલે સાંજે ઘડી કથા કરી હતી, પ્રથમનું 22મું વટનાવ તમે વાંચ્યું હતું ને પછી બે શબ્દ કીધા હતા કે આપણા દિલમાં લાખો પ્રકારે મહારાજના મહિમાના, સંતો ભક્તોના મહિમાના વિચારો આવવા જોઈએ. દરિયામાં પાણીમાં જેટલા તરંગો ઉઠે છે એટલા ભગવાનમાં હેતના તરંગો હૈયામાં ઉઠવા જોઈએ. પછી એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ચતુર સેલ્સમેન એક વસ્તુને અનેક પ્રકારે આપણી આગળ ગાય બતાવે છે કે આનો વળી આ ફાયદો છે, આમાં વળી આ બહુ ભારે તમને ફાયદો છે, એમ કરીને કાચની ડીશના નમૂના રૂપે મેં વાતો કરી હતી. એમ આપણા મનમાં ભગવાન ભગવાનના સંતો ભક્તોના વિવિધ પ્રકારે મહાત્મ્યને ગાવાની સામર્થ્ય આપણે ઊભી કરવી જોઈએ. તે અનેક રીતે ભગવાન ભજ્યાના ફાયદાઓ, મુક્ત થયાના ફાયદાઓ, ભગવાન સંતો ભક્તોમાં હેત રાખ્યાના ફાયદાઓ, કથાને યાદ રાખ્યાના ફાયદાઓની મનમાં મોટી લાઈન થઈ જવી પડે તો આ બધું યાદ રાખવામાં, પ્રભુમાં જોડાવામાં સતત ઉત્સાહ વર્તે. કોઈ વસ્તુને ખૂબ ફાયદાવાળી જાણી હોય તો આપણે એની કિંમત ચૂકવીને રાખીએ છીએ અને ખૂબ હાચવીએ છીએ. તો આનો આપણને ખૂબ મહિમા સમજાણો હોય તો આ શાહારું ભૂલીએ, ભાઈ શાહારું ભૂલીએ. આ વાત તો ભૂલ્યા જેવી નથી, જીવન પર્યંત એમ મનમાં થયા કરે. કથામાં કોઈ એવી વાત આવી હોય તો દિલમાં હો વાર એવા વિચારો આવી જવા પડે કે આ વાત મરું ત્યાં સુધી ભૂલવી નથી. હા હા, આ તો શી વાત આવી, મારો મોક્ષ કરી નાખે એવો આ પોઈન્ટ છે, મરું ત્યાં સુધી આ પોઈન્ટ ન ભૂલું, આ વાર ને આ તારીખે આ વાત મને આવી છે, આ મળી છે માટે આને હું યાદ રાખીશ. એમ જ્યારે આપણા દિલમાં આ વાતો પ્રત્યે આકર્ષણ થાય, કથા પ્રત્યે હેત થાય અને એકાગ્ર બુદ્ધિથી આને આપણે ઝીલી લઈએ તો કામ થાય. નિષ્કવાન સ્વામીએ કીધું છે કે મોર પત્ની બિંદુ આવતા લીએ અતિ રસ ભરે લડા, સમજ્યા? એનો મોર થાય તદવત, પડે પછી લે એના થાય ઢેલડા, સમજ્યા? એવું કહેવાય છે કે મોર કળા કરે એની આંખમાં બિંદુ આવે અને એને ઢેલ દોડીને ઝીલી લે તો એનો મોરલો થાય, અને હેઠે પડે પછી બિંદુ પીએ તો એનું ઢેલડું થાય. એમ ભગવાનની કથાને જે ઉછળીને ઝીલી લે તો એ મહા મોટો મુક્ત થાય, અને ઢીલે મને પડી ગયા પછી ને એમ આ કથા લે તો એ બહુ તો મુક્ત થાય, તો ઇન્દ્ર જેવો થાય, વજીને બ્રહ્મા જેવો થાય, એ તદવત ન થાય, મહારાજ જેવો અનાદિ મુક્ત ન થાય. માટે કથા તો બહુ પ્રેમથી ઉછળી ઉછળીને સાંભળવી, સમજ્યા? આગલા પડકારા અંદર થઈ જવા જોઈએ. સારી વાત આવે ને તારે બોલાઈ જવું પડે, વાહ વાહ અહો અહો એમ. સંગીતના રશિયા હોય ને એ રવિશંકર સિતાર વાદક કે હરિપ્રસાદ ચૌરસિયા ઓલો શિવકુમાર સંતુર વાદક ને પંડિત જસરાજના ગાયક ને એવા બધાના ડાયરા ગોઠવાના હોય ને મોટા મોટા શહેરોમાં, બેંગ્લોરમાં, મૈસૂરમાં, મુંબઈમાં, કલકત્તામાં આ મોટા મોટા લાખ બે લાખ માણા બેહે એવા ખુરશીઓવાળા એસી હોલ હોય એમાં આ લોકો વગાડતા હોય અને આમ બેઠો હોય બધો એક હરખો બધો આમ સુખી સમૃદ્ધ ને મોટો સમાજનો વર્ગ ધનવાન અને એમાં એ લોકો જ્યારે આમ વિકૃત સૂર લે અને કંઈક એવી ગાયન કળાને આમ એવી બતાવે જ્યારે આમ કે જે આમ ખરેખરી હોય ત્યારે આખી સભામાં પડકારા થવા માંડે, આહા હા વાહ 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 આમ રસ ઢોળાતો હોય આમ આપણને નજરે દેખાય. ત્યારે આપણે અહીં કથા સાંભળતા હોય ને તે ઓલાના સંગીત જેટલો હવાજ ભગવાનના ભક્ત ગુડાણા છીએ તોય કથામાં આપણને આવતો નથી. આખી સભામાં આંકલા પડકારા થવા માંડવા પડે, આહા શી વાત, ઓહો. સમજ્યા, કોઈ ગાતો હોય વગાડતો હોય ત્યારે તમને ખબર છે ઓલો કંઈક એવી કળામાં વગાડે ગાય ને તે ઓલે વાહ વાહ એમ બોલાઈ જાય એનથી, અરે અરે હા એમ થઈ જાય. ત્યારે આમાં કોઈ એવી મોક્ષકારક વાત આવે તો આહા એમ થઈ જવું પડે તો યાદ રહે, નહીતર હું યાદ રહે. કથા કેમ સંભળાય? આ સંગીતના રશિયા સંગીત સાંભળે એમ સંભળાય? હા તો દેરાણી જેઠાણી ઝઘડો થયો હોય ને એક દિવાલે બેના ઘર હોય ને ઓલી કાંઈક એને ધણીને જમવા બેઠો હોય ત્યારે કહેતી હોય ને આવડી આણી કોઈની બારીએ દિવાલની પ્લીન્થ ઉપર અંગૂઠા ભરાવીને જાળી પકડીને કાન માંડીને સાંભળતી હોય ને એ કેટલી એકાગ્રથી સાંભળતી હોય કે મારી દેરાણી અને દેરને હું મારે દેરને હાંધા કરે, કેટલી એકાગ્રતા હોય, કેવી કપાઈની ઊભી હોય તોય પણ એકાગ્રતા ચૂકે ને એમ કથા સાંભળવી જોઈએ. કેડી ભંગલી કૂતરી ઢહડા કરે એમ કથામાં ઢહડા કરો. હે શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા ને ત્યારે ગાયું ખીલા ખેહાઈ નાખતી ને ઊંસા પૂછડાને કાન વાણીને નિહોરા કરતી ને આમ કાન વાણીને કૃષ્ણને હામી ઊભી રહી જતી હતી બાંસુરી સાંભળવા, સમજાણું. અને ડોબા થાળા પાણી પીડાવે પાણી પીતા જાય ને પાણી કાઢતા જાય કૃષ્ણને વગાડ્યું એટલી વગાડે એમાં કાંઈ ફેર ન પડે, સમજાણું. એમ કથા સાંભળે ડોબા જેમ. હવે એમાં શું આવે મને કહેવો જોઈએ જ્ઞાન? એ તો ડોબા જેવા જ રહેતો એને કંઈ યાદ રહે ભાઈ. માટે કથા છે ને કનૈયાની વાંસળી જેમ ગાયું સાંભળે એમ સાંભળવી, ડોબા સાંભળે એમ ન સાંભળવી. ગાયું સાંભળે એમ સાંભળો તો યાદ રહે. લ્યો આટલા દાખલા ને દ્રષ્ટાંત ને સિદ્ધાંત કીધા, આમાંથી એકાદી વાત તો તમને યાદ રહેવી જોઈએ, માય ગહાવી જોઈએ, જાગવું જોઈએ અંતર. ને તેમ છતાંય તમારો આત્મા આમાં નો હળતો હોય તો પછી થયું તાર બીજું હું જવા દે. કેટલી સરસ વાતો આવે છે કેમ? મુક્ત મુનિ અને દાદા ખાચરનો સંવાદ છે આમાં. શ્રી દાદા ખાચરે શ્રી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, હે સ્વામી, હે ગુરુજી, શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ લખ્યો એવું તમે કાલે મને કહ્યું. ભગવાન સ્વામિનારાયણે શતાનંદજીને સમાધિ કરાવી બધું બતાવ્યું ને એવું જ્ઞાન આપ્યું કે આખું જગત એને દૂરબીનમાં જેમ હાવ નજીક માણસને દેખાય એમ જેવું ચિંતવે એવું દેખાતું હતું બધું જ. ત્રણકાળના જ્ઞાની તમે કહ્યું કે શતાનંદ સ્વામીને મહારાજે બનાવી દીધા અને પછી સત્સંગી જીવન ગ્રંથ લખાવ્યો. તો તે સત્સંગી જીવન ગ્રંથમાં જે મુખ્ય મુખ્ય વાત કહી હોય તે આપ સ્વયં મને કહો તેવું દાદાએ મુક્ત મુનિને કહ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઉદાર સ્વભાવના ઉત્તમ રાજાને કહ્યું કે હે દાદા ખાચર, હે રાજન, તમે સાંભળો, તે ગ્રંથમાં તો મુખ્ય વાત યથાર્થ ધર્મની અને શ્રીહરિના ચરિત્રોની છે. સત્સંગી જીવનમાં મુખ્ય વાત બે છે, ધર્મ શાસ્ત્રે નારાયણ ચરિત્રે. આવું એના દરેક અધ્યાયને અંતે તે ગ્રંથને વિશેષણ આપવામાં આવ્યું છે. સત્સંગી જીવને ધર્મશાસ્ત્રે નારાયણ ચરિત્રે આ થયું એ નામે આટલામાં અધ્યાય થયો. તો આખા સત્સંગી જીવનનો મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને હાવ ટૂંકો સાર કહી દીધો કે સત્સંગી જીવનમાં મુખ્યપણે યથાર્થ એકાંતિક ધર્મની વાર્તા આવે છે અને ભગવાનના લીલા ચરિત્રો છે. હે નૃપ, તો તમે સાંભળો, શ્રી હરિએ સ્વયં પ્રસન્ન થઈને પોતાના આશ્રિતોને કહ્યું કે સત્સંગી જીવનની કથા અતિ સુખકારી છે અને ત્રણેય પ્રકારના તાપને મટાડી દેવી છે. આદિવ્યાજીની ઉપાધિ, આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણેય પ્રકારના તાપ કહેવાય છે, તેને ટાળે એવી છે. શ્રી સતાનંદ સ્વામી નિરાવરણ દ્રષ્ટિવાળા ત્રિકાળ જ્ઞાની છે. તેમના દ્વારા શ્રી હરિએ પોતાનો બધો રદગત અભિપ્રાય સત્સંગી જીવનમાં લખાવડાવ્યો છે. અક્ષરધામથી આરંભીને બધી વાત તમને મેં સ્પષ્ટ કરીને કહી દીધી છે અને શ્રી હરિના જે સુખકારી ચરિત્ર છે તેને બંને આચાર્ય પ્રસિદ્ધ કરશે. અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી બંને શ્રી હરિના દત્તક પુત્ર, સુખના ધામરૂપ છે. તેમજ રામપ્રતાપજી અને ઈચ્છારામજી બંને શ્રી હરિના બંધુઓ, નિષ્કામ ભાવવાળા છે. તે બંનેએ પોતાના એક એક પુત્ર શ્રી હરિને અર્પણ કરી દીધા. બીજું જે ધર્મકુળ છે તે બધું કાયમ શ્રી હરિની સમીપે રહ્યું છે. તેમને શ્રેષ્ઠ બ્રાહ્મણ ગણીને શ્રી હરિએ ઘણું માન આપ્યું અને પૂજનીય કર્યા. જોયું આધારાનંદ સ્વામીની ઉદારતા કેવી. બે ભાઈના વખાણ એમ કર્યા કે એમણે બંને એક એક દીકરો મહારાજને દઈ દીધો. ઓહો, બંને બહુ નિષ્કામ ને ઉદાર ભાવવાળા છે. સ્વામી જબરા ગુણબુદ્ધિવાળા છો. જો ને, તેમને શ્રેષ્ઠ બ્રાહ્મણ ગણીને શ્રી હરિએ ઘણું માન આપ્યું અને પૂજનીય કર્યા. પોતાનો જે પ્રતાપ આ ભૂમિ ઉપર તેઓ લાવ્યા હતા તે બધો ધર્મકુળમાં થાપ્યો. આપણા સત્સંગમાં ધ્યાન, ધારણા અને સમાધિ અપાર બળવાન થયા છે. આજે સત્સંગનો તો એવો પ્રતાપ છે કે કેટલાયે તો મરેલા પણ જીવતા થાય છે. તે બધો પ્રતાપ ધર્મકુળમાં સ્થાપિત થયો છે. આ આધારાનંદ સ્વામી બહુ ગુણગ્રાહી, બહુ સમજણા, આગળ પાછળનો વિચાર કરનારા અને જાણે કે ભગવાને જ સર્વ પ્રકારનું સામર્થ્ય સ્વામીમાં મૂકી દીધું હોય એવું લાગે છે. આ રીતે ધર્મકુળની પ્રશંસા કર્યા પછી એમને કંઈક વિચાર આવ્યો હશે એટલે સરસ મજાની બે ચોપાઈ લખી.
ધર્મકુલ મે રહે ધર્મ કી રીતા, સો ધર્મવંશી જાન હું પુનીતા.
ધર્મકુલ મે રહે ધર્મ કી રીતા, સો ધર્મવંશી જાન હું પુનીતા. ધર્મકુલમાં જન્મેલા ભલે હોય પણ જે ધર્મની રીતે રહેશે તેને પવિત્ર ધર્મવંશી જાણવા, બીજાને ન જાણવા ધર્મવંશી, આવી ધર્મવંશની વ્યાખ્યા કરી નાખી. ભલે ધર્મવંશમાં જન્મા હોય પણ જો ધર્મની રીતિમાં ન હોય તો એને ધર્મવંશી ન જાણવા, અને જો ધર્મની રીતિમાં રહેતા હોય સો ધર્મવંશી જાન હું પુનીતા, તે ધર્મવંશી છે એમ જાણજો, પવિત્ર છે એમ જાણજો. અધર્માચરણ કરહી કોઈ, ધર્મવંશી ન જાનના સોઈ. કોઈ અધર્મ આચરણ કરે તો એને ધર્મવંશી તમે જાણશો નહીં ભલે ધર્મકુળમાં જન્મા હોય. આવું હાવ ઉઘાડું નિડરપણે આધારાનંદ સ્વામીએ લખી નાખ્યું. લ્યો,
અધર્માચરણ કરહી કોઈ, ધર્મવંશી ન જાનના સોઈ. પ્રગટ પ્રભુ કે નિશ્ચય જાકુ, ધર્મવંશી દ્રઢ જાનના તાકુ. એસે સહજાનંદ સ્વામી, હરિજન સંત પ્રતિ અંતર જામી.
ધર્મ આચરણ કરતા હોય એટલી જ વાત ધર્મ કુળ કહેવા માટે પર્યાપ્ત નથી. તો એક એમાં ઉમેર્યું, પ્રગટ હરિ કે નિશ્ચય જાકુ, ધર્મવંશી દ્રઢ જાન ના તાકુ. બધી જ ભગવાનની આજ્ઞાઓ પાળતા હોય, કહેતા દ્રઢ ધર્મ મર્યાદામાં રહેતા હોય, અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો જેને અતિ દ્રઢ નિશ્ચય હોય એને જ ધર્મકુળ જાણવું, એને જ ધર્મવંશી બ્રાહ્મણ સમજવા. એસે કહે સહજાનંદ સ્વામી, હરિજન સંત પ્રત્યે અંતરજામી, હરિજનો અને સંતો પ્રત્યે એસે કહે સહજાનંદ સ્વામી. આવું સહજાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ જ બોલ્યા છે, ધર્મવંશીઓની યથાર્થ વ્યાખ્યા કરી નાખી. માત્ર એ કુળમાં જન્મે એટલે ધર્મવંશી થઈ જતો નથી, એવું સોખું કરી નાખ્યું, અને એમ મહારાજે કહ્યું તું સંતો ભક્તોને, એમ સ્વામી બોલ્યા. લ્યો જો, લ્યો આવી અદ્ભુત વાતો આ ગ્રંથમાં છે. હે સ્વામીએ આનું ભાષાંતર આમ કર્યું છે, ધર્મકુળમાં જન્મેલા જે ધર્મની રીતે રહેશે તેને પવિત્ર ધર્મવંશી જાણવા, પણ તેમાં જો કોઈ અધર્મનું આચરણ કરશે તો તેને ધર્મવંશી જાણવો નહીં. પ્રગટ શ્રીહરિનો સ્વરૂપ નિશ્ચય જેને સુદૃઢ હોય તેને જ પાકો ધર્મવંશી જાણવો. આ પ્રમાણે અંતર્યામી શ્રીહરિએ પોતાના આશ્રિત સંતોને તથા હરિભક્તોને કહ્યું તું, ચોખ્ખું કરી નાખ્યું તું. જીવના મોક્ષને માટે તો શ્રીહરિના અનંત ચરિત્ર છે, તેને જે અંતરમાં ધારે છે તે પરમ સંત કહેવાય છે, નહીતર પરમ સંત ન કહેવાય, સંત કહેવાય. ભગવાનના ચરિત્રને અંતરમાં ધારે તે પરમ સંત કહેવાય. આપણે બધા ધારતા નથી, ભૂલી જાય છે. ભોજન અનંત પ્રકારના તૈયાર હોવા છતાં જેમાં સિવાય ભૂખ ભાંગે નથી ભાંગતી. ભોજનની બાબત ભલે વાતો કર્યા કરે, ભોજનની અનેક પ્રકારે ભલે વાતો કરે, પણ વાતોથી તૃપ્તિ થતી નથી ભાઈ. લોકમાં પણ એવી રીત છે કે અભ્યાસ વિના આગળ વધાય નહીં, તેમ ભગવાનનો ભક્ત ભગવાનની વાતનો અભ્યાસ કરે તો આગળ વધે, પણ અભ્યાસ વિના આગળ વધે નહીં. એટલે અમે આ ભી મારી મારી અભ્યાસ કરાવીએ છીએ, પ્રાયચિતો કરાવીએ છીએ, ને ઊભા કરીએ છીએ, ને પૂછીએ છીએ, ને માથાકૂટ કરીએ છીએ, અને કરવી જ જોઈએ અમારે. કેમ જે તમારા અમે રોટલા ખાઈએ છીએ, માટે અમારે તમારું કાંઈક સારું તો કરવું જ પડે. આમ તમારે ને અમારે અરસપરત પ્રીતરીનો નાતો રાખવો એમ મહારાજ કહી ગયા છે. આજ્ઞા પાળવી પડે. અભ્યાસ વિના આગળ વધાય નહીં, બોલો. અને અભ્યાસ અખંડ જોઈએ. ઘડીક અભ્યાસ કરે ને પછી પાછ 6 મહિના ન કરે કાંઈ વળે નહીં. સાધના સતત જોઈએ, અભ્યાસ કરીએ એનો રોજ કરવો જોઈએ, તો જ આગળ વધાય. તેમ ભગવાનનો ભક્ત ભગવાનની વાતનો અભ્યાસ કરે તો આગળ વધે, જરૂર વધે, પણ અભ્યાસ વિના કોઈ આગળ વધે નહીં. અભ્યાસ તો કરવો જ રહ્યો તમારે નમારે બધાય. સૂર્યોદય વિના રાતનું અંધારું ટળે નહીં, તેમ જ્ઞાન વિના અજ્ઞાન ટળે નહીં. અને અભ્યાસ કર્યા વગર જ્ઞાન થાય નહીં, જ્ઞાન વિના અજ્ઞાન જાય નહીં, અને અજ્ઞાન ગયા વિના મોક્ષ થાય નહીં, બોલો. માટે આ બધો અભ્યાસ કરવો તો આગળ વધાય, નહીંતર આગળ વધે નહીં. તત્પર થઈને વિદ્યાનો જેટલો અભ્યાસ કરવામાં આવે તેટલી વિદ્યા આવે અને યાદ રહે. સાંભળ્યો ફરીવાર, તત્પર થઈને વિદ્યાનો જેટલો અભ્યાસ કરવામાં આવે, હમણાં મેં બધા દાખલા દીધા ને એ પ્રમાણે, જેટલો અભ્યાસ કરવામાં આવે તેટલી વિદ્યા આવે અને એટલું યાદ રહે. બોલો, જેટલું યાદ રહે એટલી વિદ્યા આવે. યાદ જ ન રહે તો વિદ્યા શું આવે? અને તત્પર થઈને નો અભ્યાસ કરે, નો સાંભળે, નો શીખે તો યાદ હેનું રહે? અને યાદ ન રહે તો વિદ્યા હેની આવે? આ તો બ્રહ્મ વિદ્યા છે, ભગવાન સંબંધી વિદ્યા છે, મોક્ષકારી વિદ્યા છે. આ ગ્રંથ છે ને એ કલ્યાણકારી વિદ્યા છે, આ છોકરાઓ નિહાળે જાય છે ને તે ચોપડીનો મોટો ઠેલો લઈને જાય છે, એ બધી ચોપડીઓ ભણે છે. એ તો પેટ ભરવાની વિદ્યા છે, અને આ તો આત્યંતિક કલ્યાણ કરવાની વિદ્યા છે. એ લોકો જો એવી લૌકિક ચોપડીઓને ખૂબ વાંચતા વિચારતા હોય તો આપણે આવા મોટા મોક્ષદાયી ગ્રંથને તો ખૂબ વાંચવો જોઈએ, વિચારવો જોઈએ, મનન કરવો જોઈએ, આના સાર તારવવા જોઈએ, આના ઉપર પીએચડી કરવી જોઈએ. લ્યો બોલી, બધી જે નિહાળોમાં ભણાવાય છે ને વિદ્યા, એ તો દેહ પોષણી છે, અને આ જે ગ્રંથ અમે વાંચીએ છીએ અને ભણાવીએ છીએ આ વિદ્યા તો જીવ પોષણી છે. બોલો બોલી, તો માત્ર આ લોકમાં સુખી કરે ને ધન આપે, અને આ ગ્રંથરૂપ વિદ્યા તો આ લોકમાં સુખિયા કરે, વ્યવહારમાં સુખિયા કરે, દેહે સુખિયા રાખે, સર્વે રીતે સુખિયા રાખે, અને અંતે સર્વ સુખનું મૂળ એવા મહારાજના મહા આનંદને પમાડી દે એવી આ ગ્રંથરૂપ ભગવત કથારૂપ બ્રહ્મવિદ્યા છે. હે, આને તો બરાબર ડાયા વિદ્યાર્થી થઈને ભણવી જોઈએ. ઠોઠ નિહાળ્યા તરીકે આમાં નો ભણવા બેહાય ભાઈ. ભાઈ હવે તમે મન લાગે બધા સમજી ગયા. હા વાહ, તમારે માથેથી ગણ ગયો. અભ્યાસ વિના ભગવાનનો ભક્ત પણ આગળ વધી શકતો નથી. ભગત ભલે ન હોય, અરે ભાઈ મોટો સાધુ હોય, ઘણું જગતમાં માન હોય, હવ એને મોટેરો કહેતા હોય, એના ગુણ ગવાતા હોય, પણ જો એવો ભગત અભ્યાસ ન કરે તો આગળ ન વધે. અભ્યાસ તો એને કરવો પડે. થોડા ઘણા પોતાના વખાણ સાંભળીને પછી જાણે મારામાં બધું આવી ગયું છે એમ માનીને પાછો ફૂલાતો ફરે અને પોતાની મોટાઈ વધે એવી જ વાતો બધાની આગળ ઝીક્યા કરે. જ્યારે પાછી ખબર પડે કે આવી વાત કરું છું એટલે એના મનમાં એમ થઈ જાય છે કે આ પોતાના વખાણ કરે છે, એટલે પોતે જાણે નિષ્કપટ થાવ છું એમ બે ત્રણ વળી હલકી વાત કરીને એની પાસે એની માથે પાછ કુસડો મારે. આવી અનેક કળાએ યુક્ત સત્સંગમાં વાતું ચિતું જીવન જીવા કરવાથી કોઈ દિવસ અંતરમાં શાંતિ થાય નહીં ને સ્વભાવે જાય નહીં. બહુ હારા ને સીધા નિખાલસ નિષ્કપટ જેવા અંદર હોય એવા બહાર હોવ જાણે એમ જીવવું જોઈએ. આ સત્સંગની રીત છે. શ્રી હરિના ચરિત્ર એવા છે કે તેનો અભ્યાસ કરવાથી ભક્તજનની બુદ્ધિ આગળ વધે છે. માટે હરિના ચરિત્રમાં ચિત્ત રાખવું તેમજ બીજી બાબત દૂર રાખવી. હરિના ચરિત્રમાં ચિત્ત રાખવું અને બીજી બાબત શું કરવું? દૂર રાખવી. શું કરવું? હા, શ્રી હરિના ચરિત્રને અમૃતના સમાન જાણીને મનુષ્ય રાત દિવસ તેનું પાન કરવું જોઈએ, પાન કરવું જોઈએ. તેનાથી ભક્તમાં એવી દઢતા આવે છે કે તેનો જન્મ મરણ રૂપી સંસાર નાશ પામે છે. હા 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 હા, ભક્તમાં એવી દઢતા આવે છે, તે દઢતાથી એનો જન્મ મરણરૂપી સંસાર નાશ પામે છે. જોયું તમે શેરીના ચરિત્રને અમૃતના સમાન જાણીને મનુષ્ય રાત દિવસ એનું પાન કરવું જોઈએ. હવે રાત દિવસ આપણે કેવી રીતે પાન કરી શકીએ? હવારે માંડ કલાક કરી શકીએ, અને સ્વામી તો આવી આજ્ઞા કરે છે કે રાત દિવસ પાન કરવું જોઈએ. ક્યાંથી થાય, કેવી રીતે થાય? મારી પાસે એક ગુડ આઈડિયા છે, તમે કહેતા હો તો કહું. રાખવાનો હોય તો એટલે ભાઈ આ બધા ગુડ આઈડિયાઓ અબજો ડોલરો દેતા પણ મળે નહીં, એ તમને હાવ મફતમાં અમે દઈએ છીએ એટલે તમે ગમે ઘરે નાખી દો. રાત દિવસ પાન કરવું જોઈએ એમ કીધું ને, એટલે હું તમને કહું. આ ધરતી છે, ધરતી બરાબર છે, એના માથે વરસાદ વરસે છે, પાણી બધું વયું જાય છે. પણ જે ધરતીને એમ થાય કે મારે આ વરસાદનું પાણી રાત દિવસ પાન કરવું છે, તો એ ધરતી શું કરે? નીચી નમી જાય, એટલે ન્યા થઈ જાય ખાડો, અને પાણી ન્યા મોટા સરોવરની જેમ ભરાઈ જાય. ભરાઈ જાય કે ન ભરાઈ જાય? અને પછી ધરતી રાત દિવસ એ સરોવરનું પાણી પીધા જ કરે, લીલી રે. બોલો, કઈ રાત દિવસ કાયમ વરસાદ વરસે છે? પણ ધરતીને રાત દિવસ જલપાન કરવાનું મન થાય તો ધરતી આવી રીતે નીચી નમી સરોવર બનાવી અને એમાં પાણી ભરી લે, ને પછી રાત દિવસ પીધા કરે છે. ધરતી પાણી ઉતર્યા કરે કે નહીં? રાત દિવસ એક ધાર ઉતર્યા કરે ને, તે વરસાદ રાત દિવસ એક ધાર વરસે. એમ કઈ કથા વક્તા રાત દિવસ એક ધારી થોડો કરે, અને કઈ રાત દિવસ થોડા આપણે કથામાં એક ધારે બેહી એકી સાંભળી એકી. પણ આ આઈડિયા કેમ લાગ્યો? હે, હૃદયને જરા નીચું નમાવી અને જ્યારે કથારૂપી વરસાદ વરસે ત્યારે એ બધું કથાજળ યાદ રાખી લેવું, કહેતા હૃદયરૂપી સરોવરમાં ભરી લેવું, અને પછી એનું રાત દિવસ પાન કર્યા કરવું. કેમ જે એ કથા તો આપણા હૃદયમાં ભરી છે ને, હવે તો એને પીધા કરાય ને. શેના આઈડિયા સરસ સદ્રષ્ટાંત વાત કરી. લ્યો, આપણું ભક્તો સરોવર ભર્યું છે ને, એ પાણી ધરતી રાત દિવસ પીધા કરે છે ને, પાછું થોડુંક ઓછું થાય ત્યાં તો પાછું વરસાદ આવી જાય ને, પાછું ભરાઈ જાય. માટે હૃદયમાં કથા યાદ રાખવાની ટેવ પાડો. યાદ રાખવાની ટેવનું નામ જ સરોવરમાં પાણી ભર્યું ગણાય. પણ પાણી બધું ખળલ વયું જાય, યાદ કાંઈ ન રહે, તો હું રાત દિવસ પાન કરવું સરોવર નહીં? તે અદ્ભુત વાત આવી. વાહ, શ્રીહરિના ચરિત્રોને અમૃતના સમાન જાણીને મનુષ્ય રાત દિવસ તેનું પાન કરવું જોઈએ. તેનાથી ભક્તમાં એવી દ્રઢતા આવે છે, એવી દ્રઢતા આવે છે કે એના જન્મ મરણરૂપી સંસારનો નાશ થાય. સંતોની અને હરિભક્તોની એવી રીત છે કે શ્રીહરિના ચરિત્રોમાં પ્રેમ કરવો. સંતોની ને હરિભક્તની કેવી રીત છે? શ્રીહરિના ચરિત્રમાં પ્રેમ કરવો. બોલો, આ રીત છે. રીત બારા ન રહેવું, પ્રેમ કરવો લીલા ચરિત્રમાં, અને તે સિવાય બીજે પ્રેમ છોડી દેવો. આ રીત છે. ભગવાન સિવાય બીજે હેત કરવું નહીં, આ સંતો હરિભક્તોની રીત છે. ભલે રાજપાટનું અપાર સુખ હોય પણ તે બધાને દુઃખ ભર્યું જાણવું. હે, ભગવાનના ધ્યાન ભજનનું, ભગવાનના લીલા ચરિત્રનું, સંતના સમાગમનું જે સુખ છે એ સાચું સુખ છે. આ સિવાયનું આ જગતમાં જે કાંઈ સુખ કહેવાય છે, બંગલા ગાડીઓ બૈરા છોકરા માન સન્માન હગાવાલાની સહાયતા, ઘણું બધું ઘરમાં નાણું પડ્યું હોય કે મોટી સત્તાઓ હોય, મોટી ડિગ્રીઓ હોય, એ બધું અપાર સુખ, દુઃખથી ભરેલું જાણવું, એમ જાણીને છોડી દેવું. આ જગતના જે સુખ દુઃખ એમાં નર્યા ભર્યા દુઃખ હો. ખરો એકાંતિક ભક્ત તે છે કે જે છેલ્લે શ્રીહરિના પરમપદને પામે, પહોંચી જાય ભગવાન આગળ. સબસે અધિક હરિ કો જાને, તેહિ સમ નહિ કો પ્રમાને, સૂર્ય આગે જ્યું પતંગ એસા, બ્રહ્માંડ કે સુખ દેખે તૈસા. લ્યો, દઢમતી એસી ભઈ જાકી, તુલના કો ન કહાવે વાકી, એસે સંત હરિજનતા કે નિરંતર સંગ કરના વાકે. સબસે અધિક હરિકુ જાને, તેહી સમ નહીં કૌ પ્રમાણે, ભગવાન સમાન કોઈને ન જાણે, સૌથી વધારે ભગવાનને જાણે, ભગવાનનો મહિમા જાણે. અને સૂર્યની આગળ જ્યું પતંગ જૈસા, સૂર્યની આગળ પતંગિયું કેવું હોય, એમ ભગવાનની આગળ બ્રહ્માંડના બધાય સુખને એવા જાણે. સૂર્યની આગળ પતંગિયું કેવું લાગે એવા જાણે ભગવાનની આગળ બધાય સુખ. આવતું જ દઢમતી એસી ભય જાકી, આવી જેને દઢમતી થઈ ગઈ એને તુલ કોઈ આવે નહીં કે તુલ ના કોઉને કહાવે વાકી. ભાઈ ભાઈ, એવા સંત હરિજન હોય તેનો નિરંતર સંગ કરવો. કોનો સંગ કરવો એને માટે આટલી વ્યાખ્યા આપી દીધી. હે કે એવાનો નિરંતર સમાગમ રાખવો જોઈએ. સત્સંગ કરતા કરતા તે એટલો આગળ વધી જાય કે ઉપર કહેલી વાતની તેના હૃદયમાં દૃઢતા થઈ જાય. જો આવા સંતો ભક્તોનો નિરંતર સમાગમ રાખે તો તે સમાગમ કરતા કરતા, વાતું સાંભળતા સાંભળતા, સેવા કરતા કરતા, એમને આધીન રહેતા રહેતા, આજ્ઞા પાળતા પાળતા એટલો બધો આગળ વધી જાય, એટલો બધો આગળ વધી જાય કે ન પૂછો વાત, પછી તેની તુલનામાં કોઈ આવી શકે નહીં. હરિના સિવાયની બીજી વાતોને જે રાત દિવસ હૃદયમાં ભર્યા કરે છે તે તો પોતાના જીવનને ખોટી રીતે ખોવે છે. ભગવાન સિવાયની વાતો રાત દિવસ અહીંયા ભર્યા જ કરે, ભર્યા જ કરે, જ્યાં હોય વાંચ્યા કરે, જ્યાં હોય કાન દીધ્યા કરે, અને એવું બધું કસરું હૃદયમાં નાખ્યા કરે, જ્યાં હોય દ્રષ્ટિ નાખે, અને હળેલા નકામાં લોંદા આંખે કરીને અહીંયામાં ઠાલવા કરે ઉકરડા. હો, આમ પાંચે ઇન્દ્રિયે ભગવાન સિવાયનું જગત અહીંયામાં ભર્યા કરે છે એ તો હાવ ખોટી રીતે જિંદગી જીવે છે. બોલો, હાવ ખોટી રીતે જીવે છે, એને કોઈ કહેનારો જ મળ્યો નથી. અરે એવા જીવોને તો મલિન જાણવા મલિન, ભગવાનના ભગતની તો આ રીતે જ નથી. ભગવાનના ભગત તો જગતને અહીંયામાં ઘાલે જ નહીં, ભગવાનને જ અહીંયામાં રાખે, ભગવાનની કથાને જ ભૈયામાં ભર્યા કરે. જીવ ત્યારે શુદ્ધ થાય છે કે તે જ્યારે શ્રીહરિના ચરિત્રને સાંભળે છે, અને આવું જાણીને જ હું મહાન પરમ પવિત્ર તે ચરિત્ર તમને કહું છું, એમ મુક્તાનંદ સ્વામી બોલ્યા. એકાગ્ર કરહી મન સુનત જેહી આદર કર, તેહી ઉત્તમ હરિજન સર્વપરી હોત હરિ ઢીગ, હરિ બિન ઉર નહીં ઘાટ સર્વપરી હરિજન તેહી તિનકે ન હોત માટ એસે હોત ધામ મહી. બહુ સાંભળવા જેવી વાત છે. જે પોતાના મનને એકાગ્ર કરીને આદરથી હરિચરિત્ર સાંભળે છે તે જ ભક્ત ભગવાનની આગળ ઉત્તમ અને સર્વોપરી ગણાય છે. તમારે ભગવાનની આગળ ઉત્તમ ગણાવવું હોય, સર્વશ્રેષ્ઠ ગણાવવું હોય, અતિ ભગવાનને વાલા થવું હોય તો અતિ એકાગ્ર મનથી ભગવાનના ચરિત્ર સાંભળો, યાદ રાખો. કેમ જે એને જ ભગવાન પોતાને મનમાં શ્રેષ્ઠ માને છે. જેના હૃદયમાં હરિ વિનાનો બીજો ઘાટ ન થતો હોય તે સર્વોપરી હરિભગત છે. જેના હૃદયમાં હરિ સિવાયનો બીજો ઘાટ ન થતો હોય એ સર્વોપરી હરિભગત છે. ભગવાન સિવાય જેનું મન ક્યાંય તણાતું ન હોય, ભગવાન સિવાય જેની આંખ ક્યાંય ચોંટતી ન હોય, ભગવાન સિવાય જેની ચામડીની વૃત્તિ બીજે ક્યાંય ન જાતી હોય, ભગવાનના પ્રસાદ સિવાય જેના જીભની વૃત્તિ ક્યાંય ન ચોંટતી હોય, ભગવાનને ચડ્યા જે ચંદન પુષ્પ સિવાય એના નાકની વૃત્તિ બીજે ક્યાંય ન જાતી હોય, આવો ભક્ત સર્વોપરી ભક્ત છે. તેનું ક્યારેય અનિષ્ટ થતું નથી. બોલો, એનું ક્યારેય બગડતું નથી. તે તો ભગવાનના ધામમાં જ બેઠો છે. જેના ઇન્દ્રિય અંતકરણની વૃત્તિઓ સહજ સ્વભાવે ભગવાનમાં લાગેલી છે એ ધામમાં જ બેઠો છે. જેના ઇન્દ્રિય અંતકરણની વૃત્તિ ભગવાનમાંથી ઉખડી જાય છે ને એ જ જગતમાં બેઠો છે. બોલો, જ્યાં સુધી ભગવાનમાં વૃત્તિઓ છે ત્યાં સુધી ધામમાં, અને ત્યાંથી વૃત્તિ ઉખડીને બીજે ગઈ એટલે નરકમાં ગયા સમજી લેવું. 49 વર્ષ થયા ત્યાં સુધી શ્રીહરિ અહીંયા ચરિત્ર કર્યા છે દાદા ખાચર. તે અનંત અને અપાર ચરિત્ર કહેતા પાર આવે એવા નથી. અક્ષરધામથી લઈને પાતાળ સુધી મેં જોયું છે, બધે શ્રીહરિના ચરિત્ર છવાઈ ગયા છે. એમાંથી કેટલાક દાદા તમને કહેવા, હે, બધા લોકો અને બધા ધામોમાં જઈને પણ મેં જોયું છે. મુક્તાનંદ સ્વામી કે દાદા, બધા લોકો અને બધા ધામમાં જઈને મેં જોયું છે. બધા મુક્તો શ્રીહરિના ચરિત્રને પરસ્પર કહે છે, બધા ધામમાં બધા મુક્તો સ્વામિનારાયણ ભગવાનના જ ગુણગાન અરસપરસ ગાય છે અટાણે કહે છે. મુક્તાનંદ સ્વામી કે હું જોઈ આવ્યો છું. બોલો, લ્યો, મહારાજની મોટા એને સર્વોપરિતા જુઓ. આવા ભગવાન મળ્યા છે, એની કથા મળી છે, એની કથા કહેનારા મળ્યા છે. અમૃત પે અતિ મીઠા મુખશે હરિના ચરિત્ર સુણાવે, અને આપણને કથાનો કાંઈ મહિમા નહીં. બધા મુક્તો શ્રી હરિના ચરિત્રને પરસ્પર કહે છે. આપણે કથા સાંભળ્યા પછી અરસપરસ ક્યાંક કામકાજ કરતા આ વાતો કહેવી જોઈએ તો યાદ રહે. અહીંથી ઊભા થયા પછી એકાબીજા એકાબીજાની હારે જોડી કરીને કથાનું મનન કરી જવું જોઈએ. નો શું યાદ રહે? શિવ અને બ્રહ્મા પણ પોતાની સભામાં આ ચરિત્રને કહે છે, હે રાજા, દાદા, મેં જે ચરિત્ર દેખ્યા છે તે તમને કહું છું, સાંભળો ભાઈ, સાંભળો તમે, જે શ્રી હરિ અક્ષરધામમાં રહ્યા છે તે જ નરનારાયણની ઈચ્છાએ કરીને મનુષ્ય રૂપે થયા હતા. નરનારાયણ મનુષ્ય રૂપે થયા છે એમનો કીધું, ભલે સત્સંગજીવનમાં લખ્યું, પણ જે શ્રી હરિ અક્ષરધામમાં રહ્યા છે તે જ નરનારાયણની ઈચ્છાએ કરીને મનુષ્યરૂપ થયા છે. આ છે સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણ. આને જે ન સમજે એને તો નરનારાયણ જ સ્વામિનારાયણ મનાય, અને નરનારાયણ સર્વોપરી મનાય, ત્યારે શું આ આધારાન સ્વામીને નહીં હોય બહુ કાંઈ અક્કલ જેવું? તે આવું લખે છે, જે શ્રી હરિ અક્ષરધામમાં રહ્યા છે તે જ નરનારાયણની ઈચ્છાએ કરીને મનુષ્ય રૂપે પ્રગટ થયા. નરનારાયણને બદ્રિકાશ્રમમાં શાપ થયો, નરનારાયણને જન્મવાનું હતું, પણ નરનારાયણે પુરુષોત્તમ નારાયણ એમના જે ઉપરી એમને પ્રાર્થના કરી કે આપ હવે આ બ્રહ્માંડમાં એકાદ વાર તો આવો, અમે તો અહીંયા છીએ જ આ બ્રહ્માંડમાં. ત્યારે પુરુષોત્તમ નારાયણે નરનારાયણ દેવ વગેરે આ બ્રહ્માંડના મોટા મોટા અવતારો અને ઈશ્વરો એમની પ્રાર્થના સાંભળીને આ ધરતી ઉપર અવતાર લીધો. તે સર્વોપરી સ્વામિનારાયણ મહાપ્રભુ થયા. આ વાત આમ જ છે, માટે દરેકે આમ જ સમજવી, અને જો આમ નહીં સમજો તો તમારા કલ્યાણમાં બહુ ફેર રહેશે. મોટા મોટા આધારાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા, ગોપાલ સ્વામી જેવા, નિર્ગુણાનંદ સ્વામી જેવા સાધુઓ જે વાત કરે છે એ વાત જ 100% સાચી છે. આજકાલના મારી તમારી જેવા જેણે ભગવાન હારે જીવન જીવ્યું નથી, ભગવાનને જેણે પ્રગટ પુરુષોત્તમ ધરતી ઉપર વિચરતા ત્યારે એણે કાંઈ નેણે નિરખીન એ સભામાં બેહીન કાનો કાન વાતો સાંભળી નથી. આજકાલની માણસો સંપ્રદાય સિવાયના બીજા શાસ્ત્રો, સંપ્રદાયના શાસ્ત્રો ને એમાંથી વળી પોતાની બુદ્ધિએ કરીને કાંઈક વળી સિદ્ધાંત પ્રતિપાદન કરે ને એમાં મહારાજને વળી અવતાર જેવા કે, અને એમાં વળી બીજા ત્રીજા કોકના એના જેવા જ્ઞાનીના પ્રમાણો લાવીને મૂકે ને આપણને વળી એવો ઘૂંટડો ગળે ઉતારવા મથે, પણ આપણે ક્યાંથી એ ગળે ઉતરે? કેમ જે આપણે તો ગોપાલ સ્વામીની વાતોના વાંચનારા, ગુણાતીતાનંદ સ્વામીની વાતોના વાંચનારા, અને આધાન સ્વામીના આવા ગ્રંથના વાંચનારા, અને વળી સર્વોપરી સ્વામિનારાયણને બરાબર સમજનારા સંતો ભક્તોની સાથે જીવન જીવનારા માટે આપણને તો કોઈ બીજા અવતાર જેવા કે તે વાત ગળે ઉતરે નહીં. સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, અને એણે પોતે જ કીધું છે વચનામૃતમાં કે અમને બીજા અવતાર જેવા માનવા નહીં, કહેવા નહીં, કોઈને એવી ખોટી વાતો ગળે ઉતારવી નહીં. અમે તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી છીએ એવું મહારાજ કહેતા હતા, અને મહારાજના મોઢેથી સાંભળી છે જેણે, એવા જે મોટા મોટા સંતો એણે તો એમ જ બધું લખ્યું છે અને એમ જ બોલ્યા છે. પણ આજકાલના ઘણા ઓછા પુણ્યવાળા એવા માણસોને આવી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા જેમ છે એમ મગજમાં બેહતી નથી, અને કાં તો કાંઈક પક્ષપાતે અને કાં તો કાંઈક સ્વાર્થે લોભે સમજતા હોવા છતાંય કાંઈક રીંગણા શેકવા હારું ભગવાનને, સર્વાવતારી શ્રીહરિને અને અન્ય અવતારોને હરખા કહે છે. પણ એવી વાતમાં આત્યંતિક મોક્ષને ઈચ્છનારા ભક્તોએ સંતોએ ભરમાવું નહીં, મનમાં સમજી રાખવું. ભગવાન શ્રીહરિ ભૂમિનો ભાર ઉતારવાને માટે પ્રગટ થયા હતા. તેનું મૂળ ઉદાર કારણ તો આ સાધુ પુરુષોના અનંત અને અપાર ગુણ હતા. લ્યો, ભગવાન સર્વાવતારી અક્ષરધામના અધિપતિ આ ધરતી ઉપર પધારે એનું મૂળ ઉદાર કારણ તો આ સાધુ પુરુષોના અનંત અને અપાર ગુણ હતા, કે જેણે જેણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી કે આ બ્રહ્માંડમાં પધારો. એ બધાનું સ્વામી કહે છે કે આ બધા પુરુષોના ગુણનું કારણ હતું. શ્રીહરિ જગતમાં એવા પ્રસિદ્ધ થયા કે તેમની આગળ બીજા કોઈ પણ ટકી શક્યા નહીં. બીજા બધા મતપંથીઓ તો તેમની આગળ ઝાંખા પડી ગયા અને દૂર ભાગ્યા. તેમણે અસુરોનો અનાયાસે વિનાશ કર્યો. તેમનું વર્તન દેખીને જ તેઓ ત્રાસી ગયા. તેજસ્વી સૂર્યનો ઉદય થતા પળવારમાં જ અનંત અંધકારનો નાશ થઈ જાય છે. સમજાણું? અધર્મરૂપી રાતના અંધારોનો નાશ કરનારા ધર્મપુત્ર શ્રીહરિ ધર્મની રક્ષા કરવા માટે પ્રગટ થયા હતા. જો સૂર્ય ઉદય થાય એની સાથે જ પળવારમાં અનંત અંધારાનો નાશ થઈ જાય એમ સહજાનંદ સૂરજ પ્રગટ થયા એટલે અધર્મરૂપી અંધારાનો ધરતી ઉપરથી નાશ થયો. અધર્મના મૂળને તેમણે જોયા અને તરંત તેને કાપી નાખ્યા. તેથી ભૂમિ ઉપર જ્યારે આનંદ થયો ત્યારે તેમના હૃદયમાં હર્ષ થયો. શ્રીહરિના ચરિત્ર જ રસથી ભરપૂર છે, તે સિવાય બીજામાં ક્યાંય રસ નથી. ભગવાનના ચરિત્ર જ રસથી ભરપૂર છે, તે સિવાય બીજામાં ક્યાંય રસ નથી. માટે ખોટા ટીવી વીડિયા કે બીજી ત્રીજા છાપા વગેરે મેગેઝિનોમાં ટાઈમ બગાડવો નહીં. ભગવાનના આવા હરિચરિત્રામૃત સાગર જેવા ચરિત્રો વાંચવા કેમ, જે બીજામાં કાંઈ રસ નથી. હું કામ આંખ્યો ફોડો ને હું કામ કાન તોડો, હું કામ ઉજાગરા કરો છો? હે ભગવાન સંબંધી વાતો માટે તમે આંખ્યો વાપરો, કાન વાપરો, ઉજાગરા કરો તો તમને સાબાશ છે. પણ જગત સંબંધી ઓદો કોદો ને હડો જ તમે રાતે દિવસે ગમે ત્યારે આકર્ષાઈને જોયા કરો, સાંભળ્યા કરો તો હું હરિભગત પણ હું ભાઈ. આ બાબતને તો યથાર્થ સમર્થ શ્રી હરિના ઉપાસક વિશાળ બુદ્ધિના ભક્તો જ જાણી શકે છે, બધાને જ ભાન હતી. શ્રી હરિના ચરિત્રને પરમ રસપૂર્ણ અને ચિંતામણીના સમાન સમજીને જે તેનું પાન કરે છે તેને ખૂબ જ ધન્યવાદ છે. આમ જે પાન કરે ને ધન્યવાદ. અમે જેટલા દાખલા દલીલો આપ્યા એમાં જે શીખવાડ્યું એમ જે આ ચરિત્ર પાન કરે એને થેન્ક યુ. શ્રીહરિના ચરિત્ર અલૌકિક કહેવાય. પ્રેમી ભક્તો તેને એક પળવાર પણ ભૂલતા નથી. હાલતા ચાલતા બેસતા સૂતા ખાતા પીતા જ્યારે દેખો ત્યારે તેને જ સંભાળતા હોય છે. પળવારે પ્રેમી આ ચરિત્ર ભૂલતા નથી. હાલતા ચાલતા ખાતા પીતા દરબારગઢમાં રોહડામાં ગૌશાળામાં શ્રીજીવાડીમાં જ્યારે દેખો ત્યારે એને જ સંભાળતા હોય છે. ધન્ય છે પ્રેમી ભક્તોને. હે ઘરે હોય કે ખેતર ઓફિસે હોય યાત્રામાં મુસાફરીમાં પણ આના ચરિત્રો જ પ્રેમી ભક્તો તો હૃદયમાં વાગોળ્યા કરે છે. ભાઈ ભાઈ. અને જેમ કોઈ ઘણું મેલું કપડું શુદ્ધ જળમાં ધોવાથી તત્કાળ શુદ્ધ થાય છે તેમ શ્રી હરિચરિત્રને સંભાળવાથી મનમાં પૂર્વનો જે મેલ ભરાઈ ગયો છે તે ટળતા વાર લાગતી નથી. મેલું કપડું તત્કાળ શુદ્ધ થાય, હે ધોવા માંડો તો. એમ આ ચરિત્ર છે ને જન્મો જન્મનો આપણો મેલો જીવ છે ને એને શુદ્ધ કરે છે. માટે આ ચરિત્રોને જીવ એરે ઘ્યા કરવા, આ ચરિત્રમાં જીવને ધોધો કરવો. ભૂલી જાય તો હું મેલ જાય ભાઈ.
અલ્પ પુણ્ય નહીં હોવત કબ હું યહ કથા કો જોગ હિ સબ હું જોગ મિલે મહાભાગ્ય હી જોવું ભાવ ભટકન તિનકુ નહીં હોહુ અલ્પ પુણ્ય નહીં હોવત કબ હું યહ કથા કો યોગ હિ સબ હું.
થોડા પુણ્ય આ કથાનો યોગ કોઈ નહીં મળતો નથી. આપણને આ કથાનો યોગ મળ્યો છે માટે એ નક્કી થઈ જાય છે કે આપણે થોડા પુણ્યવાળા નથી, બહુ ભાગ્યશાળી બહુ પુણ્યવાળા છીએ.
જોગ મિલે મહાભાગ્ય હી જોવું,
જેના મહાભાગ્ય હોય એને જ આ કથાનો યોગ મળે. બોલો આપણને મળ્યો છે કે નહીં? આપણે મહાભાગ્યશાળી કે નહીં? તારે પછી ભવ ભટકન તી નકું નહીં હોવું, એને ભવ ભટકન રહેવાનું નથી જેને આ કથાનો યોગ મળ્યો છે. એને આવી મોટી વાત કરી જે શ્રી હરિચરિત્રની કથાને પ્રેમથી સાંભળે છે તે પોતાની 71 પેઢીનો ઉદ્ધાર કરે છે. બોલો આપણે એવા છીએ, એવા જ ભાગ્યશાળી છીએ. આપણી 71 પેઢીનો ઉદ્ધાર થઈ જવાનો. આ કથા વાર્તામાં આપણે ડૂબ્યા છીએ અને આ જ આખો દિવસ મનમાં રમાડ્યા કરીએ તો આપણી 71 પેઢી તરી જાય. હા હે ઉત્તમ રાજા, તમે એક વાત સાંભળી લ્યો, જોયું મુક્તાનંદ સ્વામી કેવું સરસ બોલે, હે ઉત્તમ રાજા તમે એક વાત સાંભળી લો કે કરવાનું કાર્ય આ કથા શ્રવણ જ છે. લે કેવું સજાગપણે કહી દીધું, હે ઉત્તમ રાજા તમે એક વાત સાંભળી લો કરવાનું કાર્ય આ કથા શ્રવણ જ છે. લ્યો સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીને આચાર્યો કહે છે કે ભગવાનની કથા સાંભળવી એને જ અમે મનુષ્ય જન્મનું સફળપણું કહીએ છીએ. કથા સાંભળો જેટલી વાર એટલી વાર જ મનુષ્ય જન્મ સફળ છે. માટે આમાં તો કંટાળો રખાય જ નહીં ને ભાઈ, બીજે બધે જ્યાં રાખવો એને રખાય. હે ઉત્તમ રૂપ સાંભળી લ્યો કરવાનું કાર્ય આ કથા શ્રવણ જ છે, બીજું કાંઈ કરવા જેવું છે જ નહીં. હે નૃપ તમારી શુભ બુદ્ધિને ધન્યવાદ ઘટે છે, કારણ કે તમે ચિત્તને હરિચરિત્ર સાંભળવામાં જોડી દીધું છે. આ હરિચરિત્ર સાંભળતાની સાથે જ અનેક પ્રકારના સંતાપ તત્કાળ ટળી જાય છે. માનવ જીવનમાં ભવરોગનું મોટું સંકટ છે, માનવ જીવનમાં ભવરોગનું જન્મ મરણનું બહુ મોટું સંકટ છે, બહુ મોટું સંકટ. તે રોગ ટાળવાનું ઔષધ હરિચરિત્ર શ્રવણ છે, એ સંકટ ટાળવાનો ઉપાય ભગવાનની કથા સાંભળવી એ છે. પરીક્ષિતે સાંભળી સંકટ ટળ્યું કે ન ટળ્યું? આપણે સાંભળશું તો આપણું ટળશે. તેના જેવું બીજું કોઈ ઔષધ નથી જન્મ મરણનો રોગ ટાળવા માટે. સુખ નિધિ હે હરિચરિત્ર તજના નહીં કબ દૂર, સુખ નિધિ હે હરિચરિત્ર તજના નહીં કબ દૂર, યહી બિન સબ અસત્ય હે, યહી બિન સબ અસત્ય હે, તેહી ન ધરના ઉર. સમજી ગયા ને? સુખ નિધિ હે હરિચરિત્ર, ભગવાનના ચરિત્ર સુખ નિધિ છે, એક પર આને દૂર તજવા નહીં. યહી બિન સબ અસત્ય છે, ભગવાનના ચરિત્ર સિવાયનું બધું ખોટું છે. તેહી ન ધરના ઉર, માટે ઉરમાં ઘાલવું નહીં ભગવાન સિવાયનું. આમ વાત કરી નાખ્યો તો હે ઉત્તમ રાજા હું અનુપમ શ્રી હરિની કથા કહું છું, સૌ ભક્તજનો સાંભળજો. શ્રી હરિ જ સંસારના કૂવામાં પડેલા ડૂબતાને તાર છે, બીજો કોઈ તારીએ કેમ નથી. શ્રી હરિ પ્રગટ થયા અને જે જે દેશ કે ગામમાં પધાર્યા હોય તે બધું હું કહું છું કે જે હરિભક્તને સદા સુખકારી છે. અધર્મને ઉખેડવો, સદ્ધર્મને સ્થાપવો, અસુરોનો નાશ કરવો અને પોતાના પ્યારા ભક્તોની રક્ષા કરવી, આવા હેતુઓને મનમાં ધારીને સર્વશક્તિમાન શ્રીહરિ જે ધર્મકુળમાં પ્રગટ થયા હતા અને પછી તેમણે જે જે ચરિત્રો કર્યા, જ્યાં જ્યાં ફર્યા, તેને હું હવે વિસ્તારીને કહું છું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં શ્રી મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને ગ્રંથ શ્રવણનો મહિમા કહ્યો એ નામે ચોથો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.